આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે સંસદના શિયાળુ સત્ર પૂર્વે 24 નવેમ્બરે સર્વદળીય બેઠક બોલાવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ફિલાવિસ્ટા 2024 પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. ઇસરોએ અત્યાધુનિક કોમ્યુનિકેશન સેટેલાઇટ GS-80-20નું સફળ પ્રક્ષેપણ કર્યું. દિલ્હી NCRના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા 500 AQI-ને પાર. ઓફિસ અને શાળા કોલેજો બંધ કરાઈ. રશિયાએ સુદાનમાં તાત્કાલિક યુદ્ધ વિરામની હાકલ કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ સામે વીટો કર્યો અને મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીની સેમીફાઇનલમાં ભારત જાપાન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્ર પૂર્વે 24 નવેમ્બરના રોજ સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્રના શાંતિપૂર્ણ અને યોગ્ય સંચાલન માટે તમામ પક્ષોનું સમર્થન મેળવવા પ્રયાસ કરશે. મહત્વનું છે કે સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરના રોજ શરૂ થઈ 20 ડિસેમ્બરે પૂરું થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દાંડી કુટીર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન ફિલાવિસ્ટા 2024નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની 2 દિવસની મુલાકાતે આવેલા શ્રી શાહ આજે ગુજરાતમાં કેટલાક મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ ગાંધીનગરના લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. બપોર બાદ તેઓ હિંમતનગરમાં આવેલી સાબર ડેરીના 800 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા પશુ આહાર એકમનું ઉદઘાટન કરશે. સાંજે શ્રી શાહ અમદાવાદના શૈલા વિસ્તારમાં નવીનીકરણ કરાયેલા શૈલા ગામ તળાવનું લોકાર્પણ કરશે. બ્રાઝિલના રિયોડી જાનેરોમાં યોજાયેલા G20 શિખર સંમેલનમાં જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં સંવાદ અને રાજદ્વારી માધ્યમથી સમસ્યાઓના ઉકેલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શાંતિ દ્વારા જ સતત વિકાસ અને સમૃદ્ધિ હાંસલ થઈ શકે છે. G20 દેશોએ ઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષના ઉકેલ માટે દ્વિરાજ્યનું સમર્થન કર્યું છે અને માનવીય સહાયતાના પ્રયત્ન વધારવા પર ભાર મૂક્યો છે. સંમેલનના પ્રથમ દિવસે ભૂખ અને ગરીબી પરના વૈશ્વિક સંગઠન તથા વૈશ્વિક સંચાલન સંસ્થાઓમાં સુધારા પર સફળ સત્રો યોજાયા હતા. પ્રધાનમંત્રીએ બ્રિટનમાં 2 નવી કોન્સ્યુલેટ ખોલવાની પણ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી સંમેલનના બીજા દિવસે આજે સાતત્યપૂર્ણ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર સત્રને સંબોધન કરશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 સમિટથી અલગ બ્રિટન, ઇટલી, ફ્રાન્સ, નોર્વે, પોર્ટુગલ અને ઇન્ડોનેશિયા સહિતના અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને સંબંધોને સુધારવા અને મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. શ્રી મોદી વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ગયાના જશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા આવતીકાલે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ 288 બેઠકો માટે મતદાન થશે. સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળ મહાયુતિ ગઠબંધન રાજ્યમાં સત્તા જાળવી રાખવા માંગે છે, જ્યારે મહાવિકાસ આઘાડી MVA પુનરાગમન કરવા પ્રયત્ન કરે છે. ચૂંટણીમાં કુલ 4136 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 2086 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપે 149, શિવસેનાએ 81 અને અજીત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે 101, શિવસેના UBTએ 95 અને NCP-CPSPએ 86 ઉમેદવારો ઉભા રાખ્યા છે. બહુજન સમાજ પાર્ટી અને AIMIM સહિતના નાના પક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન આવતીકાલે ઝારખંડમાં બીજા અને અંતિમ તબક્કામાં 38 બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં બારહેટ બેઠક પર મુખ્યમંત્રી હેમંત સોરેન, જ્યારે ઝારખંડ ભાજપના વડા બાબુલાલ મરાંડી ધનવંત બેઠક અને AJSUના વડા સુદેશ મહાતો સિલી બેઠક પરથી લડી રહ્યા છે. મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન ગાંડઈ બેઠક અને ભાઈ બસંત સોરેન પરિવારની પરંપરાગત બેઠક દુમકા પરથી લડી રહ્યા છે. આ તબક્કામાં 528 ઉમેદવારો મેદાનમાં છે અને રાજ્યોમાં 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ અત્યાધુનિક કમ્યુનિકેશન સેટેલાઇટ GS-80-20નું સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા અંતરિક્ષમાં સફળ પ્રક્ષેપણ કર્યું છે. અમેરિકાના ફ્લોરિડા ખાતે ગતરાતે આ પ્રશિક્ષણ કરાયું હતું. આ પ્રસંગે બોલતા ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે પ્રક્ષેપણને સફળ ગણાવતા ઉપગ્રહ સુરક્ષિત હોવાનું તેમજ સોલાર પેનલ ખુલ્લી મુકાઈ હોવાનું જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. દિલ્હી એનસીઆર પ્રદેશમાં હવાની ગુણવત્તા બગડી છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યે સરેરાશ હવાના ગુણવત્તા સૂચકાંક 500 સાથે સિવિયર પ્લસ લેવલથી વધી ગયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર શહેરના કેટલાક ભાગોમાં 581 સ્તર નોંધાયું હતું. આજે સવારે 6 વાગે દિલ્હીના આઈજીઆઈ વિમાન મથક, બબાના આનંદ વિહાર, જેએલએન સ્ટેડિયમ, ઓખલા ફેઝ 2 જેવા વિસ્તારોમાં 500 AQI નોંધાયો છે. રાજધાનીમાં પ્રદૂષણના વધતા જતા સ્તરને ધ્યાનમાં રાખતા દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ દિલ્હી સરકારને તમામ સરકારી કચેરીઓમાં તબક્કાવાર સમય રાખવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીની શાળાઓમાં આજથી ધોરણ 10 અને 12 સહિતના તમામ વર્ગો ફક્ત ઓનલાઈન લેવાની જાહેરાત કરી છે. દિલ્હી યુનિવર્સિટી શનિવાર સુધી ઓનલાઈન વર્ગો ચલાવશે. દરમિયાન ગઈકાલે સર્વોચ્ચ અદાલતની ફટકાર બાદ દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ગ્રેપ 4 એટલે કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રતિબંધ લાગુ કરાયો છે. રશિયાએ ગઈકાલે સુદાનમાં તત્કાલિક યુદ્ધ વિરામની હાકલ કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ સામે વીટો કર્યો છે. દક્ષિણ આફ્રિકાના દેશ સિએરા લિયોન અને યુકે દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં સુદાનમાં તમામ પક્ષકારોને તત્કાલિક ધોરણે દુશ્મનાવટ બંધ કરવા તેમજ યુદ્ધ વિરામ પર વાતચીત કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ નાગરિકોની સુરક્ષિત અવર જવર તેમજ માનવ સહાય સહિતના અન્ય પગલાઓને સુનિશ્ચિત કરવા વાટાઘાટો અર્થે એક મંચ પર આવવા માટે દરખાસ્ત કરાઈ છે. બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ રશિયાની આ પ્રતિક્રિયાને અસ્પષ્ટ અને ઉદ્ધત ગણાવી છે. તો સામે પક્ષે રશિયાએ બ્રિટન પર સુદાનની બાબતોમાં દખલ કરવાનો આરોપ મૂક્યો છે. 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં રશિયા એકમાત્ર સભ્ય છે જેણે આ દરખાસ્ત વિરુદ્ધ મતદાન કર્યું છે. મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફી 2024ની સેમીફાઇનલમાં આજે બિહારના રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે. સેમીફાઇનલની પ્રથમ મેચમાં ચીન અને મલેશિયાની ટીમ વચ્ચે આજે બપોરે મુકાબલો થશે. બીજી સેમીફાઇનલમાં ભારતીય ટીમ જાપાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ 4:45 શરૂ થશે. સલીમાના નેતૃત્વમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ પર 15 પોઈન્ટ સાથે આગળ ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં આવતીકાલ સુધી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શનિવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. હવામાન વિભાગે આજે તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે કેરળ, માહે, આંદામાન અને નિકોબારના ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર સ્થિત માતા વૈષ્ણવદેવી મંદિરની આ વર્ષે અત્યાર સુધીમાં 86 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંત સુધીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 95 લાખને પાર થવાની સંભાવના છે. માતા વૈષ્ણવદેવી ભવન ખાતે સ્કાયવોક, નવનિર્મિત પાર્વતી ભવન, દુર્ગા ભવન, નવા સમુદાય રસોડા અને રેલવે નોંધણી કેન્દ્રો જેવી પાયાની સુવિધાઓમાં વધારો થવાથી મંદિરની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે. જમ્મુ અને કાશ્મીરના જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને પૂંછના સરહદી જિલ્લામાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લામાં ગુપ્તચર નેટવર્ક મજબૂત કરવા સુરક્ષા દળોને નિર્દેશ આપ્યો છે. એડીજીપીએ મુલાકાત દરમિયાન દળોની ઓપરેશનલ તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા કંપની મેટાને 213 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2021ની વોટ્સએપ પ્રાઇવસી પોલિસી અંતર્ગત મેટા માલિકીની અન્ય એપને ડેટા આપવા મુદ્દે આ દંડ ફટકારાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે સંસદના શિયાળુ સત્ર પૂર્વે 24 નવેમ્બરે સર્વદળીય બેઠક બોલાવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ફિલાવિસ્ટા 2024 પ્રદર્શનનું ઉદઘાટન કર્યું. ઇસરોએ અત્યાધુનિક કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-20નું સફળ પ્રક્ષેપણ કર્યું. દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા 500 AQI ને પાર. ઓફિસ અને શાળા કોલેજો બંધ કરાઈ. અને મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીની સેમીફાઇનલમાં ભારત અને જાપાન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.